ગૌ પ્રતિપાળ બનશે, બ્રાહ્મણ પ્રતિપાળ બનશે, સાધુ પ્રતિપાળ બનશે, અને આ તમારો પુત્ર એટલા મહાન બનશે. આ તમારા પુત્રને ગંગાના તટ ઉપર આત્માની અંદર રમણ કરનારા એવા સુખદેવજી મહારાજ સાત સાત દિવસ સુધી કથા સંભળાવશે, અને તમારા પુત્રનો અંત સમૂહ જ્યારે આવશે ત્યારે ખુદ ભગવાનના પાર્ષદોને તેડવા આવશે, મહાન તમારા પુત્ર બનશે. અને ઉત્તરાના કુખે જન્મા એ બીજા કોઈ નહીં પરંતુ શ્રીમદ ભાગવતના મહાન શ્રોતા પરીક્ષિત મહારાજા જન્મા છે. પરીક્ષિત કોણ હતા ખબર છે? બધાની ખબર નહીં એટલે ચોખવટ કરો. અર્જુનના પુત્ર અભિમન્યુ, અભિમન્યુની પત્ની ઉત્તરા, અને એના કોખ થકી પરીક્ષિતનો જન્મ થયો. મને અભિમન્યુના દીકરા પરીક્ષિત મહારાજા છે. સિંહના તો સિંહ જ હોય ને, અર્જુન સિંહ, અભિમન્યુ પણ સિંહ. ભગવાનને કાહટું પાડી દીધું, કહો પરસો વાળી દીધો, ત્યારે ભગવાનને પછી આમ તેમ બધું કરવું પડ્યું, ગોઠવવું પડ્યું, અને એના પરીક્ષિત થયા. થેલમાં થાય, હા, જગતમાં કહેવત છે થેલમાં થાય, કાઠિયાવાડમાં એમ કે થેલમાં થાય. તમને અનુભવ હોય સમજાય એવું કહું, બધા લગભગ ખેતી કરીને જ આવ્યો હોય, સરસ ખેતર હોય ને, સારું વરસ થયું, એને વીઘે 25-25 મણ માંડવી થઈ હોય, પછી ભાઈ દુષ્કાળ પડે તો વાવેલી ક્યારે ન થાય, મણ બી વાવે મણ માંડવી ન થાય, પણ ફરી વાર જ્યારે સારું વરસ થાય ને ત્યારે એમાં એમ પછી 25 મણ થાય ખરી, સમજાય? એને શું કહેવાય? થેલમાં થયું કહેવાય. પણ ગમે એવું તેવું સારું વરસ થાય ને તો અહીંયા બબે મહિના બબે મણ જ ગોગડા થતા હોય, એમાં આશા ન રખાય કે એમાં ફરીને 20 મણ થાય. એમ બલિ મહારાજા પરમાત્માને, પરમાત્માની પાસે ભીખ માગે, કલ્પના કરો, ભાગવત આગળ બોલશે, બલિ મહારાજાની પાસે ભગવાન ભીખ માગે, ત્રણ પગલા પૃથ્વી આપો. પણ એ થેલમાં થયા. કોણ હતા ખબર? પ્રહલાદના દીકરાના દીકરા હતા. થેલમાં થાય ને તેના કુળમાં પણ હિરણ કશું થયા, કહો એના પ્રહલાદ. પણ કાંક થયું હોય ન્યા થાય. કેસરનું ગોઠલું હોય તો અમે કેસર થાય, બળદામ કાંઈ ન થાય. શુદ્ધ પુરાણે કે શૌનક પરીક્ષિત મહારાજાના ખૂબ વખાણ કર્યા છે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજ ફરીવાર ત્રણ યશોમેદ યજ્ઞ કર્યા છે, એમાં ફરીવાર દ્વારકાધીશને તેડાવ્યા છે. દ્વારકાધીશ આવ્યા છે, યજ્ઞ પૂર્ણ થતા ફરીવાર અર્જુનની સાથે દ્વારકા ગયા છે. આ બાજુ વિદુરજી તીર્થયાત્રા કરતા હસ્તિનાપુર પાછા આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજે ખૂબ એનું સ્વાગત કર્યું છે. બધા સમાચાર પૂછ્યા, બધું કેમ ચાલે છે? બધી જ વાત વિદુરજી કીધી છે, પણ યદુકુળના વિનાશની વાત કોઈ પણ પ્રકારની બતાવી નથી. ધૃતરાષ્ટ્રની પાસે જઈને વિદુરજી કીધું, હે ધૃતરાષ્ટ્ર, હજુ તમે 5 પાંડવોની સાથે વેર રાખો છો, તમારા કુળનું નિકંદન નીકળી ગયું, 100-100 પુત્રો હોવા છતાંય પણ તમને અગ્નિ મૂકે એવો એકે ન રહ્યો, બધા જ મરી ગયા છે, પાંડવોની સામે કોઈ ટક્કર ઝીલી ન શક્યું, અને હજુ તમે પાંડવોને મારવાના વિચારો કરો છો, આ વિચારોને પડતા મૂકો અને હવે વનમાં જઈને તપ કરો, સાધના કરો, તમારા આત્માનું શ્રેય કરી લો. વિદુરજીની વાત મનાતા ધૃતરાષ્ટ્રી ગાંધારીની સાથે ઘરબારનો ત્યાગ કર્યો છે. આ સમાચાર મળતા યુધિષ્ઠિર મહારાજાને દુઃખ થયું છે, પણ નારદજી આવીને સમાધાન કર્યું છે, જે બન્યું છે ઈશ્વર ઈચ્છાથી બન્યું છે. શુદ્ધ પુરાણ કે શૌનક, આ બાજુ ઘટના એવી ઘટી, અર્જુને એવું કીધું હતું કે 15 દિવસમાં હું પાછો હસ્તિનાપુર આવીશ, પણ 6-6 માસ વીતી ગયા, તેમ છતાં અર્જુન જ્યારે પાછા નહીં આવ્યા, યુધિષ્ઠિર મહારાજાને ચિંતા થવા માંડે છે. ભીમની પાસે જઈને વાત કરી, ભીમભાઈ આજે અર્જુન ગયા ને 6-6 માસ વ્યતીત થઈ ગયા, તેમ છતાં અર્જુન પાછા કેમ નહીં આવ્યા હોય? આમ જ્યાં વાત થઈ રહી છે ત્યાં દ્વારકાથી અર્જુન આવ્યા છે. અર્જુનને આવતા જોતાની સાથે યુધિષ્ઠિર મહારાજ આગળ વધ્યા, પણ યુધિષ્ઠિરને આવતા જોતા અર્જુને દોડ દીધી છે. યુધિષ્ઠિર મહારાજાને પગ પકડી લીધા, પગ પકડી નાનું બાળક રડે એમ અર્જુન રડવા માંડ્યા છે. અર્જુનને રડતા જોતાની સાથે યુધિષ્ઠિર મહારાજા કહે છે, અરે અર્જુન, તું આટલો બધો દુઃખી કેમ? મને આજ નથી સમજાતું તારે આંખમાં આંસુ. તારી આંખમાં આજ સુધી મેં કદી આંસુ જોયા નથી અર્જુન. જુગટાની બાજીમાં આપણે સર્વસ્વ હારી ગયા હતા તે દાડે ત્યારે આંખમાં આંસુ નહોતા. દ્રૌપદીને હારી ગયા તો આંખમાં આંસુ નહોતા. વનની ગહેરી વાટની અંદર અનેક વિધ મુશ્કેલીઓને સહન કરવી પડી તો ત્યારે આંખમાં આંસુ નહોતા. અરે કુરુક્ષેત્રના મેદાનની અંદર ગુરુ દ્રોણે તને વિધિ નાખ્યો હતો, તારી છાતી છાવણી જેવી થઈ ગઈ હતી તો ત્યારે આંખમાં આંસુ નહોતા. અને આજ તારી આંખમાં આટલા બધા આંસુ કારણ શું? શું અર્જુન તું ધર્મભ્રષ્ટ થયો છે? શું તું બ્રાહ્મણ અને ગાયો તેમાં સાધુઓનું રક્ષણ નથી કરી શક્યો? શું બન્યું છે? આટલા શબ્દ સાંભળતા અર્જુન ધામ પુકારી રડી પડ્યા છે. રડતા રડતા બોલ્યા, હે મોટા ભાઈ, હું તમને શું કહું? સોહમ નૃપેન્દ્ર રહિત પુરુષોત્તમેન સખ્યા પ્રયેણ સુહૃદા હૃદયેન શૂન્ય. હે મોટા ભાઈ, દુઃખની વાત તમને શું બતાવું? મારા પ્રિય મિત્ર, નહીં નહીં, મારું હૃદય ભગવાન કૃષ્ણ નારાયણ આપણને છોડીના લોકમાંથી વિદાય લઈ જતા રહ્યા છે. પૂરું યદુકુળ વિનાશ થયું છે, આખી દ્વારકાને સાગરે ડૂબાડી દીધું છે. આટલા શબ્દ સાંભળતા તો યુધિષ્ઠિર મહારાજા પણ રડી પડ્યા છે. અને સાથે સાથે અર્જુને કીધું છે, સાંભળો મોટા ભાઈ, ચિંતાની વાત તો એ છે, દુઃખ તો એ વાતનું થાય છે કે જે ગાંડીવના પ્રહારથી કુરુક્ષેત્રના મેદાનની અંદર બલબલાને ઢાળી દીધા હતા, ગુરુદ્રોણ ભીષ્મ પિતામહ કર્ણ કૃપાચાર્ય જેવાને ઢાળનારો હું અર્જુન આજે પરમાત્માની પટરાણીઓને લઈને અહીં આવતો હતો. રસ્તામાં કાબા પુરુષો મળ્યા, મારા હાથમાંથી ભગવાનની પટરાણીઓને ઉપાડી ગયા, હું રક્ષા ન કરી શક્યો. આજ મને ખબર પડી આજ સુધી મારો જે વિજય થતો તો મારા બાહુબળથી નહીં, દ્વારકાધીશના બાહુબળથી, એની કૃપાથી થતો હતો. અને ભક્તજનો એક વાત યાદ રાખજો, આપણને જીવનમાં જ્યારે જ્યારે સફળતા મળે ને ત્યારે માનજો આ તો મારા ભગવાનની કૃપા, મારા આચાર્યજી મહારાજનો રાજીપો, મારા સંતોનો રાજીપો, ભક્તોનો રાજીપો, એ જ મારી સફળતાનું કારણ છે. મારી બુદ્ધિને કારણે આ સફળતા નથી. બુદ્ધિ તો માણસને શું, તમે કલ્પના કરો, એકવાર વ્યક્તિ કરોડોપતિ હોય અને એકવાર રંગપતિ બની જાય, બુદ્ધિ તો એની હોય, એની એ જ હોય. બુદ્ધિના બળ ઉપર નહીં ચાલશો. સમય સમય બલવાન હે, કવિ અદ્ભુત વાત લખી, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. એનું એ જ ગાંડીવ, એનો એ જ અર્જુન, પણ કાબા પુરુષને આગળ હાર્યો છે. બોલતા અર્જુન બહુ રેડ્યા છે. સુદ પુરાણે બોલે, શૌનક આ સમાચાર કુંતાજીને મળતાની સાથે કુંતાજી પણ દેહનો ત્યાગ કર્યો છે. પાંચે પાંડવો પણ નિરાશ બની હસ્તિનાપુરની ગાદી પર પરીક્ષિત મહારાજાનો રાજ્યાભિષેક કરાવી અને પાંચે પાંડવો હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. પરીક્ષિત મહારાજા રાજગાદી પર આવ્યા છે, ત્રણ યશોમેધ યજ્ઞો કરાવ્યા છે, એકવાર પૂરી પૃથ્વી ઉપર વિજય મેળવવા માટે પોતાના યશ્વ ઉપર બેસી અને કાળા અશ્વથી જોડાયેલા રથ ઉપર બેસી અને જ્યારે જઈ રહ્યા છે, રસ્તામાં એક એને કૌતુક જોયું, એક ગાય અને એક પગવાળો બળદ, મને ત્રણ પગ ખરડાયેલા છે, એ ગાય અને બળદને કોઈ નીચ પુરુષ પ્રહાર કરતો હોય, માર મારતું હોય, આ દ્રશ્ય જોતાની સાથે પરીક્ષિત મહારાજાના મનમાં થયું, મારા રાજની અંદર આવો અધર્મ. એકદમ પરીક્ષિત મહારાજા દોડ્યા છે અને મુમરાણ કરી છે, ખબરદાર, ગાય તો એ બળદ ઉપર કોઈ પ્રહાર કર્યો છે. એકદમ પેલા નીચ પુરુષની પાસે જઈને બોથલો પકડ્યો, ખડગમાંથી મ્યાનમાંથી ખડગ બહાર કાઢ્યો છે અને કીધું, એક જ ખડગથી હમણાં તને પૂરો કરું, તું કોણ છે બતાય? પેલા પુરુષે કીધું, સાંભળો, આ ગાયના રૂપમાં રહેલી જે સ્થિતિવાન એ પૃથ્વી છે, આ બળદ બળદ નથી, ધર્મ છે, અને હું સાક્ષાત કળિયુગ છું. મારા રાજની અંદરથી મારે ધર્મ મૂળગો કાઢવો છે, માટે મારવા માટે મંડાણો છું. પરીક્ષિત મહારાજે બોલ્યા, તારી હેસિયત જ્યાં સુધી મારું રાજ્ય છે ત્યાં સુધી તારો પ્રવેશ હોઈ શકે ન હોઈ શકે, હમણાં જ તને મોતને ઘાટ ઉતારું. કલિકાલે હાથ જોડ્યા છે, ભાઈ સાહેબ મને મારશો નહીં, મારી અંદર અનેક અવગુણ છે પણ એક સદગુણ જબર છે. મારા યુગની અંદર કેવળ કોઈ હરિનામ સંકીર્તન રટશે એટલા માત્રથી એક જીવનું કલ્યાણ થશે, માટે મને જીવતો છોડો. પરીક્ષિત મહારાજે કે તને જીવતો ન રખાય, તને જીવતો રાખો તો તું એવું રહેવા છે નો દે કોઈ ભજન કરે. કલિકાળે માંગણી કરી છે, આપ કો ત્યાં રહો પણ મને જીવતો રાખો. ત્યારે ચાર સ્થાન આપ્યા છે, તમ પાનમ સ્ત્રીહ સુના યત્ર ધર્મ ચતુર્વિધમ. સાંભળ, જે જગ્યાએ જુગાર રમાતો હોય, જે મદ્યપાન થતો હોય, જે પરસ્ત્રીનો સંગ થતો હોય, જે હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. જુગાર રમો તો એને કળીકાળ હોય, માટે ભગવાનનો ભક્તો અધર્મ છોડે, કદી પણ જુગાર રમે નહીં, મદ્યપાન કદી દારૂપાન કરે નહીં, પરદ્રી સ્ત્રી ગમન કરે નહીં, હિંસા કદી કરે નહીં. પરીક્ષિતને સંતોષ ન થયો, કલિકાલને સંતોષ ન થયો. પરીક્ષિત મહારાજાને કીધું, આ તો તમે આપ્યું બરાબર, પણ એક હું કહું આપો. અને કીધું, કહો શું જોઈએ તારે? ત્યારે એમ કે સુવર્ણમાં મારો વાસ થાવ. પરીક્ષિત મહારાજે તથાસ્તુ કીધું છે. પરીક્ષિત મહારાજ પોતાને સ્થાને. કલિકાલે વિચાર કર્યો, મારે પૂરા રાજની અંદર જો પ્રસરવું હોય તો પહેલા સર્વપ્રથમ મારે પરીક્ષિતની અંદર પ્રવેશ કરવો જોઈએ. જ્યાં સુધી રાજ્ય કરતા પોતે ધર્મવાન હશે, નીતિવાન હશે, ત્યાં સુધી રહેતમાં મારાથી પ્રવેશ નહીં થાય. રાત્રિ દિવસ પરીક્ષિત મહારાજની પાછળ પાછળ કલિકાલ ભમે છે. એક દાડો ઘટના એવી ઘટી, સુત પુરાણે બોલે, શૌનક જરાસંઘને મારી અને એનો મુગાટ યુધિષ્ઠિર મહારાજા ભીમ દ્વારા લાવ્યા હતા અને પેટીમાં પૂર્યો હતો. અને રાજ જ્યારે પરીક્ષિત મહારાજાને સોંપ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું, આ પેટીને તમે ખોલશો નહીં. પરંતુ પરીક્ષિત મહારાજાના મનમાં એમ થયું, પેટીમાં શું હશે, મારે પેટીની અંદર શું છે જોવું છે. આમ નિર્ધાર કરીને પેટીને રાજસભાની અંદર લાવ્યા છે. મનમાં થયું કઈ ભયંકર વસ્તુ નીકળશે તો ચારે બાજુ સૈન્ય ઊભું રાખ્યું છે, નીકળશે પૂરું કરી દેવાય. એમ પેટી જ્યારે ખોલવામાં આવી, પેટીની અંદરથી સરસ મજાનો જળહળતો મુગટ જોવામાં આવ્યો છે. અને મુગટ જોતા પરીક્ષિત મહારાજાના મનમાં થયું, આટલો સરસ મુગટ મારા શિર ઉપર જો પધરાયો હોય, મૂક્યો હોય તો કેટલો સરસ હું શોભું. અને જ્યાં મુગટને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો, સુત પુરાણી બોલે, શૌનક સુવર્ણની અંદર વસેલો કળિકાળ પરીક્ષિત મહારાજાના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયો. પ્રવેશ કરતા પરીક્ષિતના મનમાં એમ થયું, અમે તો ક્ષત્રિય છીએ, હિંસા કરીએ તો અમારો ધર્મ છે, મેં કદી હિંસા કરી નથી, માટે આજ તો મૃગિયા કરવા જાઓ. કેટલાય સિપાહીઓની સાથે મૃગિયા કરવા ઉપડ્યા છે, પણ દૂર દૂર મૃગ નીકળી ગયું, મૃગ કોઈ પકડાણું નહીં. આખીર બધાએ કરતા પરીક્ષિત મહારાજ અલગ થઈ ગયા છે. રાજમાં પાછા ફરતા મહાન તરસ લાગે છે, બહુ તરસ લાગે છે. પાણી શોધતા શોધતા સમક શમિક ઋષિનો આશ્રમ હાથ આવ્યો છે, ત્યાં ગયા છે. શમિક મહર્ષિ, હવે બે જ મિનિટમાં, એક જ મિનિટમાં પૂરું કરું. શમિક મહર્ષિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. શમિક મહર્ષિને જોતાની સાથે પરીક્ષિતના મનમાં એમ થયું, કલિકાળ માથે સવાર થયેલો છે. મનમાં એવો સંકલ્પ થયો, મારા રાજની અંદર આ ઋષિ રહે છે, મારું અન્ન ખાન જીવન પોષણ કરે છે, આજ મારા જેવો રાજવી પુરુષ હસ્તિનાપુરનો રાજા એને આંગણે આવે ને મને બોલાવે પણ નહીં, મારું ઘર અપમાન કર્યું, મારે એનું ફળ આપવું જોઈએ. નિર્ધાર કરી બહાર એક મરેલો સર્પ પડ્યો છે, એ સર્પને ધનુષની ટેક ઉપર ટેકવી અને પરીક્ષિત મહારાજે શમિક મહારાજની ડોકની અંદર પહેરાવ્યો છે, ઋષિની ડોકની અંદર પહેરાવી અને પરીક્ષિત મહારાજા પોતાના રાજની અંદર ગયા છે. આ બાજુ કેટલાક નાના નાના બાળકો દોડતા દોડતા શમિક મહારાજા શમિક ઋષિના દીકરા શ્રીંગીની પાસે ગયા છે અને કહ્યું, શ્રીંગી સાંભળ, શું? અરે તારા પિતા શમિકની ડોકની અંદર કોઈ કે મરેલો સર્પ નાખ્યો છે. અને આ શબ્દ સાંભળતા શ્રીંગી દોડતા દોડતા આવ્યા છે. પોતાના પિતાની ડોકની અંદર મરેલો સર્પ જોતાની સાથે ઋષિ બાળકની આંખ લાલ થઈ છે, આખું શરીર કાંપવા લાગ્યું, હોઠ ધ્રુજારી લેવા લાગ્યા. અને નાના એવા શ્રીંગીએ શાપ આપ્યો છે, આજ મારા પિતાની ડોકની અંદર જેને મરેલો સર્પ નાખ્યો છે એને હું શાપ આપું છું, 7 દિવસની અંદર તક્ષક સપ્તમેહની મારા પિતાની ડોકની અંદર જેને સર્પ પહેરાયો છે એવા પુરુષને 7મે દિવસે સર્પ ડંખો અને એનું મૃત્યુ થાવ. તક્ષક નામના સર્પ દ્વારા એ મૃત્યુને પામો. બોલતા શ્રીજી જયારે રડવા લાગ્યા છે, અવાજ સાંભળતાની સાથે શમિક મહર્ષિ જાગ્રત બન્યા છે. એને ખ્યાલ આવ્યો શ્રીંગીએ શાપ આપ્યો છે. શ્રીંગીને ઠપકો આપ્યો, બેટા તે બહુ મોટી ભૂલ કરી છે, નાની ભૂલના બદલે બહુ મોટો શાપ ફટકાર્યો છે. તે બહુ ખોટું કર્યું, તું જલ્દી જા અને પરીક્ષિત મહારાજાને સમાચાર આપ, સાતમે દિવસે તમારું મૃત્યુ થશે અને મૃત્યુ સુધારી લે. ગૌર મુખને મોકલ્યો છે. આ બાજુ પરીક્ષિત મહારાજા મનોમય વિચાર રાજ્યની અંદર આવી અને જ્યાં મુગટ મસ્તક ઉપરથી નીચે ઉતાર્યો, કલિકાલ નીચે ઉતરતાની સાથે જ મનની અંદર પારાવાર પશ્ચાતાપ થયો. આહા, મેં શું કર્યું? અમારા કુળની અંદર મેં કલંક બેસાડ્યું. અમારા કુળની અંદર તો સાધુ પુરુષો બ્રાહ્મણોની હંમેશા અમે પૂજા કરતા આવ્યા છીએ. અમારે પુષ્પની પૂજા કરવી જોઈએ, એને બદલે આજ ફૂલહાર પહેરાવાને બદલે મેં શમિકના ગળાની અંદર સર્પ પહેરાયો અને બહુ ખોટું કર્યું છે. આનું મને ફળ જરૂર મળવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે નાથ, દુનિયા એમ કહે છે તારી ઘેરે દેર છે અંધેર નથી, તારી ઘેરે જો દેર હોય તો આજ મને એનું ફળ મળવું જોઈએ. આમ જ્યાં વિચાર કરી રહ્યા છે, કચેરી ભરીને બેઠા છે, પોતાના સલાહકારોને પૂછી રહ્યા છે આનું મારે પ્રાયશ્ચિત શું કરવું, ત્યાં ગૌર મુખે આવીને બૂમ મારે છે, પરીક્ષિત સાંભળો, આપને શાપ થયો છે. શમિક મહર્ષિના પુત્ર શ્રીંગીએ આપને શાપ આપ્યો છે. સાતમે દિવસે તક્ષક નામના સર્પ દ્વારા આપનું મૃત્યુ થશે. અને આ મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે પરીક્ષિત મહારાજા રાજગાદીથી નીચે ઉતરી નાચવા લાગ્યા છે અને બોલવા લાગ્યા, મારા નાથની ઘેરે દેર છે અંધેર નથી, દેર છે, મારા પ્રભુએ મને જરૂર ફળ આપ્યું, યોગ્ય ફળ આપ્યું છે. કેટલો મહાન રાજ્ય છે, કલ્પના તો કરો. આપણે તો ખોટું નિદાન થઈ ગયું હોય ને ડોક્ટર એમ કે તમારે કેન્સરની અસર છે, તો ન હોય તો થઈ જાય કહો. અને આને સમાચાર મળ્યા, નાચવા કૂદવા લાગ્યા છે. આખીર પરીક્ષિત મહારાજાએ રાજકાજનો ત્યાગ કર્યો છે, રાજગાદી પર પોતાના પુત્રનો અભિષેક કરાવી ગંગાના તટ ઉપર આવ્યા છે. હજારો ઋષિ મહર્ષિઓ જેટલા જેટલા આવે એને એક જ પ્રશ્ન પૂછે, સાત દિવસમાં મારું કલ્યાણ કેમ થાય, બધા અલગ અલગ ઉપાય બતાવે છે. એમાં પરાશર પૌત્રા વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ આત્માની અંદર રમણ કરનારા અને દિગંબર વેશધારી 16 વર્ષની જેમની કાયા છે, તિજાયમાન જેમનું સ્વરૂપ છે, એવા સુખદેવજી મહારાજનું આગમન થયું છે. પરીક્ષિત મહારાજ ઉભા થયા છે, એકદમ વંદના કરી, પધારો ગુરુદેવ પધારો, પ્રશ્ન કર્યો છે, જેનું મૃત્યુ નિકટમાં આવ્યું હોય એને શું કરવું, આપ મને કૃપા દ્રષ્ટિ કરીને બતાવો અને 7 દિવસમાં મારું કલ્યાણ થાય એવું ઉપાય કહો. સુખદેવજી મહારાજ ધીરજ આપે છે, પરીક્ષિત મારી સામે બેસ, હું તને 7 દિવસમાં જીવાત્માનું કેમ કલ્યાણ થાય એ ઉપાય બતાવું છું. સુખદેવજી મહારાજ 7 દિવસમાં કલ્યાણ કેમ થાય ઉપાય બતાવવા માટે બેઠા છે, પણ એ અત્યારે આપણે જોવું નથી કેમ 7 દિવસમાં કલ્યાણ થાય. કાલ બપોર પછીની કથામાં આપણે જોશું. અત્યારે 2 જ મિનિટ હરિનામ સંકીર્તન, 2 મિનિટ સુધી પ્રેમથી હરિનામ સંકીર્તન થશે અને પછી કથાને વિશ્રાંતિ.
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ ભગવાન, શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિ દેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી બાલ કૃષ્ણ લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ.
Swami Narayan.
Swami Narayan Prabhu.
Vadinava.
Vadinava Dhanina.
Kathishe.
Kathishe. Subha Katha.
Sriyatam.
Sriyatam. Deva Deva
જીવાત્માનું મૃત્યુ અનિવાર્ય છે, જે જન્મવું છે મરવાનું છે, જે ઉગ્યું તે સુકાવાનું છે, જે ચણ્યું તે ખળવવાનું છે. પરંતુ એ મૃત્યુ અનિવાર્ય હોવા છતાંય મનુષ્ય દેહની પ્રાપ્તિ કર્યા પછી એવા મૃત્યુને કાયમ નિવારી પણ શકાય છે. મનુષ્ય દેહની પ્રાપ્તિ કર્યા પછી કોઈ એવા સદગુરુનું શરણ સ્વીકારી લે, હરિભજન જો કરી લે, તો મૃત્યુને કાયમ માટે નિવારી પણ શકાય છે. એકવાર આ દેહ પડ્યા પછી એવો અવિનાશી દેહ પ્રાપ્ત થાય છે કે જેમાં પછી મૃત્યુ હોતો જ નથી. આજે ગંગાના તટ ઉપર જેમનું મૃત્યુ 7 દિવસમાં નિર્માણ થયેલું છે, પરીક્ષિત મહારાજાએ સુખદેવજી મહારાજને એક પ્રશ્ન કર્યો છે. હે ગુરુદેવ, પુષ્ચામી સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુ. અબ તો ગુરુનાએ પણ ગુરુ છો, મહાયોગી છો, સિદ્ધ પુરુષ છો. આપ મને એ બતાવો, પુરુષ્ય એહ યત કાર્યમ મ્રિય માણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નિકટમાં આવ્યું હોય એ વ્યક્તિએ શું ઉપાય કરવો કે જેને કારણે મૃત્યુ સુધરી જાય, જીવાત્માનું કલ્યાણ થાય? સુખદેવજી મહારાજ ઉત્તર આપ્યો, પરીક્ષિત, મૃત્યુ સુધારવું બહુ કઠિન કામ છે. મૃત્યુને સારા સારા લોકોએ પણ સુધારી નથી શક્યા. મૃત્યુ ત્યારે સુધરવું કહેવાય, ફરીવાર જન્મવું ન પડે. જ્યાં સુધી માથે જન્મ મરણનું લારું છે ત્યાં સુધી મૃત્યુ સુધાર્યું નથી. માથેથી જન્મ મરણ કાઢવું પરીક્ષિત ઘણું કઠિન કામ છે. સંતાય પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે. આકાશ પાતળ એક કરનાર પણ મૃત્યુને સુધારી નથી શકતો. મૃત્યુને તો એ સુધારી શકે જે મન ઉપર વિજયને પ્રાપ્ત કરે. દુનિયાને જીતનારો મૃત્યુને નથી સુધારી શકતો, મનને જીતનારો મૃત્યુને સુધારી શકે છે. પગ ઠેલી પર્વત પાડતા, નવ તારા નખથી ઉખાડતા, કરી અંજલી સિંધુ પી જતા, ન જાણે જન કોઈ ક્યાં હતા. ફેબું મારે પહાડો ને ગોથુલ્લા ખવડાવી દેનારા એ પણ આ દુનિયામાંથી એમને માલ્યા ગયા છે. હાથ ઊંચો કરી આકાશના તારા વીણી લઈ અંજલી કરી નાખો સાગર પી જનારાએ પણ પરીક્ષિત મૃત્યુને નથી સુધારી શક્યા. ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત સૂત્ર આપ્યું, જેણે પોતાનું મન જીત્યું બસ એણે જગત જીત્યું છે, એણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે. પરીક્ષિત મૃત્યુ સુધારવા માટે મન જીતવું અતિ આવશ્યક છે. અને પરીક્ષિત સાંભળ, જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ મનુષ્ય દેહ નો લાભ પણ એટલો જ છે, અંત સમો જયારે આવે એ સમયે ભગવાનની સ્મૃતિ થાય, ભગવાન સાંભળે, ભગવાનના સંતો અને ભક્તો સાંભળે. આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કરે. પ્રીતિ દેહ ગે સુગેહમાં નવ રહે વૃત્તિ પ્રભુમાં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. અંત સમો જ્યારે નિકટમાં આવે ત્યારે પરમાત્મા સાથે હોય, ભગવાનના સંતો સાથે હોય એનું જીવન ધન્ય છે, એ જીવન જીવવાનો લાહવો છે. પરીક્ષિત તારો પ્રશ્ન બહુ અદભુત છે, તારો પૂછાયેલો પ્રશ્ન અનેક આત્માનું શ્રેય કરનારો છે. તારા પ્રશ્નને સાંભળીને મને અતિ આનંદ થાય છે. પણ પરીક્ષિત, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા સિવાય મૃત્યુ પર વિજય પ્રાપ્ત ન કરી શકાય. અષ્ટાંગ યોગ જ્યારે સિદ્ધ કરે ત્યારે મન ઉપર વિજય પ્રાપ્ત થાય, અને મન ઉપર જ્યારે વિજય પ્રાપ્ત થાય ત્યારે મૃત્યુ પર વિજય પ્રાપ્ત થઈ શકાય.